એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી કૃતિની ઊંડાણમાં ઉતરવાના છીએ જેણે ખરેખર સદીઓથી લોકોને વિચારતા કરી મૂક્યા છે, ફ્યોદોર દોસ્તયવસ્કીની છેલ્લી અને કદાચ સૌથી ભવ્ય નવલકથા ધ બ્રધર્સ કારમાઝોવ.
ખરેખર આ નવલકથા વાંચવી એટલે શું કહેવાય, એક જાતનો અનુભવ છે, એક પડકાર પણ. દોસ્તોયેવ્સ્ક ચાપડને સીધા માનવ મનના ઊંડાણમાં એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં સારું નડસું, શ્રદ્ધા શંકા, પ્રેમ નફરત બધું સતત લડતું રહે છે.
બિલકુલ. અને આ ખાલી એક પરિવારની વાત નથી, નહીં, એ તો જાણે 19મી સદીના રશિયાનું અને કદાચ આખી માનવજાતનું પ્રતિબિંબ છે. પેલું કાલ્પનિક શહેર સ્કોટોપ્રિગોનિયોસ્ક ત્યાં વાર્તા ઘડાય છે. પણ એ પહેલાં મને લાગે છે કે લેખક વિશે થોડુંક જાણવું જોઈએ, બરાબર? દોસ્તોયેવ્સ્કીનું પોતાનું જીવન જ કેટલું નાટકીય હતું.
સાચી વાત છે. ફ્યોદોર દોસ્તોયેવ્સ્કી 1821-1881 એમનું જીવન જુઓ ને.
હા,
એપિલેપ્સી હતી, જુગારની લત હતી, પછી પેલો ઊંડો આધ્યાત્મિક સંકટ અને પેલી 1849ની ઘટના, ફાંસીની સજા જે છેલ્લી ઘડીએ કેદમાં ફેરવાઈ ગયેલી અને સાયબેરિયાનો કારાવાસ, આ બધા ભયંકર અનુભવ હતા.
હા, અને કદાચ એટલે જ એમને માણસના મનને સમજવાની આટલી અદ્ભુત શક્તિ મળી.
બરાબર. અને એ અનુભવોમાંથી જ એમની લખવાની શૈલી ઘડાઈ, જે મનોવૈજ્ઞાનિક યથાર્થવાદ કહેવાય છે ને. એટલે કે પાત્રો બહાર શું કરે છે એના કરતાં એમના મનમાં શું ચાલી રહ્યું છે, અંદર શું સંઘર્ષ છે, એના પર એમનું મુખ્ય ધ્યાન રહેતું.
અને પેલી પોલિફોનીની વાત મિખાઇલ બાખ્તિનને જે કહ્યું હતું કે અલગ અલગ વિરોધાભાસી વિચારવાળા પાત્રોને પણ સરખો અવાજ આપવો, કોઈ એક જ સાચું એવું નહીં, પણ ઘણા બધા અવાજો એક સાથે.
અને ધ બ્રધર્સ કારમાઝોવ તો આ પોલિફોનીનું ઉત્તમ ઉદાહરણ છે. વાર્તા શરૂ થાય છે કારમાઝોવ પરિવારના ભેગા થવાથી. કેન્દ્રમાં છે પિતા ફ્યોદોર પાવલોવિચ, એકદમ અસંસ્કારી, ભોગવિલાસી, ઉપરથી મજાકીઓ પણ અંદરથી ક્રૂર અને સ્વાર્થી. પોતાના ત્રણેય છોકરાઓને નાના હતા ત્યારે સાવ તરછોડી દીધેલા.
હા, અને વર્ષો પછી આ ત્રણેય છોકરા મોટા થઈને પાછા આવે છે. મોટો દિમિત્રી ઉર્ફે મિત્યા, જે લશ્કરમાં હતો, બીજો ઇવાન, ભણેલો ગણેલો બુદ્ધિજીવી, અને સૌથી નાનો અલ્યોશા, જે નજીકના મઠમાં સાધુ બનવાની તાલીમ લેતો હોય છે.
પણ આ કંઈ સુખદ મિલન નથી હોતું. વારસાનો ઝઘડો છે અને પેલી ગૃષેનકા નામની સ્ત્રી, એના તરફ પિતા અને મોટો દીકરો દિમિત્રી બંને ખેંચાયેલા છે, એટલે તણાવ તો ચરમસીમા પર છે.
એકદમ. વાતાવરણ એટલું તંગ છે કે લાગે જ કે કંઈક ખરાબ થવાનું છે.
અને થાય જ છે. ફ્યોદોર પાવલોવિચની ક્રૂર હત્યા થઈ જાય છે. અહીંથી વાર્તા જાણે ડિટેક્ટિવ સ્ટોરી જેવી લાગે. કોણે કરી હત્યા?
પણ દોસ્તોયેવ્સ્કીનો મુદ્દો ખાલી એટલો નથી, એમનો સવાલ વધુ ઊંડો છે. ફક્ત એ નહીં કે કોણે ખરેખર છરો માર્યો, પણ એ કે આ હત્યા માટે નૈતિક રીતે જવાબદાર કોણ? શું એ દિમિત્રી છે જેણે ગુસ્સામાં પિતાને મારવાની ધમકીઓ આપી હતી,
કે પછી ઇવાન, જેના પેલું સિદ્ધાંત કે જો ભગવાન નથી તો બધું જ ચાલે, શું એણે રત્યા માટે બૌદ્ધિક રીતે માર્ગ મોકળો કરી આપ્યો,
કે પછી અલ્યોશા, જે કદાચ વધુ સક્રિય રહી શક્યો હોત, કદાચ કંઈક કરી શક્યો હોત આ થતું રોકવા, અને પેલો ચોથો, જેને ગેરકાયદેસર પુત્ર માનવામાં આવે છે, સ્મેરદિયાકો.
બરાબર. આ પ્રશ્ન જ આખી નવલકથાના કેન્દ્રમાં છે, અને દરેક પાત્ર આ જવાબદારીના બોજ સાથે પોતાની રીતે સંઘર્ષ કરે છે. આપણે દિમિત્રી એટલે કે મિત્યાથી શરૂઆત કરીએ. એ તો જાણે કારમાઝોવ સ્વભાવનું જીવંત સ્વરૂપ, એકદમ ઉત્કટ, આવેશમાં આવી જાય એવો, ક્યારેક બહુ ઉમદા લાગે તો ક્યારેક સાવ નીચી વૃત્તિઓનો શિકાર બની જાય.
હા, અને પૈસા માટે અને પેલી ગૃષેનકા માટે પિતા સાથે એની ખુલ્લી દુશ્મની છે.
અને હત્યા પછી શું થાય છે? બધા પુરાવા એની વિરુદ્ધ જાય છે, એને પકડી લેવામાં આવે છે ખોટા આરોપમાં, પણ અહીંથી એની ખરી શું કહેવાય આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે.
પેલું સ્વપ્ન જેલમાં જુએ છે.
હા, પેલું રડતા બાળકનું સ્વપ્ન, ધ બેબ.
એનાથી એનામાં કંઈક જાગે છે, કરુણા. એ સમજે છે કે ભલે હત્યા મેં નથી કરી, પણ હું મારા કર્મો માટે, મારી ઈચ્છાઓ માટે તો જવાબદાર છું જ. અને એ સજાને એક શુદ્ધિકરણ તરીકે સ્વીકારે છે. આ દોસ્તેવસ્કીનો મોટો થીમ છે, દુઃખ દ્વારા મુક્તિ.
બરાબર. એક તરફ આ દિમિત્રી છે, જે લાગણી અને આવેશનું પ્રતિનિધિત્વ કરે છે, તો બીજી તરફ છે ઇવાન, તર્ક અને બુદ્ધિ.
એકદમ તેજસ્વી પણ શંકાશીલ, ઈશ્વરના અસ્તિત્વ સામે જ સવાલ ઉઠાવે છે, ખાસ કરીને પેલો નિર્દોષ બાળકોના દુઃખનો મુદ્દો. એ કહે છે કે જો આવા દુઃખની કિંમત ચૂકવીને સ્વર્ગ મળવાનું હોય તો મારે એવી ટિકિટ નથી જોઈતી, હું પાછી આપી દઉં.
એની આખી દલીલ પેલી ધ ગ્રેન્ડ ઇન્ક્વિઝિટર નામની કવિતા જેવી વાર્તામાં આવે છે, જે એ અલ્યોશાને કહે છે. હા, એ અદ્ભુત ભાગ છે. એમાં ઈસુ ફરી પૃથ્વી પર આવે છે સ્પેનમાં, અને ત્યાંનો મુખ્ય ધર્માધિકારી ઇન્ક્વિઝિટર એમને પકડી લે છે અને દલીલ કરે છે કે તમે લોકોને મુક્ત ઈચ્છા આપી, પણ એ બોજ માણસ ઉપાડી શકે એમ નથી, એટલે ચર્ચે બોજ હળવો કરી દીધો. ચમત્કાર, રહસ્ય, સત્તા એ આપીને લોકોને સુખી રાખ્યા છે.
આ ઇવાનના મનની જટિલતા બતાવે છે. એ સ્વતંત્રતાનો હિમાયતી છે, પણ જાણે છે કે એ કેટલી ભયાનક પણ હોઈ શકે.
પણ તકલીફ એ છે કે એની બુદ્ધિ એને કરુણાથી દૂર લઈ જાય છે. એનો પેલો સિદ્ધાંત, જો ઈશ્વર નથી તો બધું જ માન્ય છે, એ જ સિદ્ધાંત સ્મેરદાકોવ માટે પિતાની હત્યા કરવાનું બહાનું બની જાય છે. જાણે ઇવાને જ પરવાનગી આપી દીધી.
અને જ્યારે ઇવાનને આ સમજાય છે કે મારા વિચારોનું આવું પરિણામ આવ્યું, ત્યારે એ ભાંગી પડે છે. સ્મિરદ્યાકોવ સાથેનો એનો મુકાબલો અને પછી પેલો શેતાન સાથેનો સંવાદ, એ એના માનસિક પતનને દર્શાવે છે.
વિચારોની નૈતિક જવાબદારીથી ભાગવાનું પરિણામ કેટલું ખતરનાક હોઈ શકે એ ઇવાનની ટ્રેજેડી છે.
અને આ બે ભાઈઓની વચ્ચે ઊભો છે અલ્યોશા, જે નવલકથાનો હીરો છે અને આશાનું પ્રતીક પણ. શ્રદ્ધાળુ છે, મઠમાં એલ્ડર જોશીમાનો શિષ્ય, પણ એ ખાલી પૂજાપાઠમાં નથી માનતો, એ સક્રિય પ્રેમમાં માને છે.
સક્રિય પ્રેમ એટલે શું?
એટલે કરુણાને ફક્ત અનુભવવી નહીં, પણ એને કર્મમાં ઉતારવી, લોકોની મદદ કરવી, એમની પડખે ઉભા રહેવું.
પણ એની શ્રદ્ધાની પણ કસોટી થાય છે ખરું ને, જ્યારે એના ગુરુ જોશીમાં મૃત્યુ પામે છે.
હા, અને બધા માને છે કે એમના શરીરમાંથી સુગંધ આવશે, કારણ કે સંત જેવા હતા, પણ ઉલટું થાય છે, દુર્ગંધ આવવા લાગે છે. ત્યારે અલ્યોશા ડગમગી જાય છે, એની શ્રદ્ધા તૂટવા લાગે છે.
પણ આ ઘટના જેને મઠની બહાર દુનિયામાં ધકેલે છે લોકોની પીડાની વચ્ચે કામ કરવા માટે.
બરાબર. તે પછી ફિલોસોફીની દલીલો નથી કરતો, એ ખાલી લોકોની પડખે ઊભો રહે છે, સહાનુભૂતિ આપે છે. ખાસ કરીને પેલા સ્કૂલના છોકરાઓ સાથેનો એનો સંબંધ, એ બહુ મહત્વનો છે. એ બતાવે છે કે શ્રદ્ધા એટલે કોઈ સિદ્ધાંત નહીં, પણ પ્રેમ, યાદ અને માણસ માણસ વચ્ચેનો સંબંધ.
એકદમ ઓઝલોબલેનની, એટલે કે કડવાશ અને રોષથી ભરેલો, હોશિયાર છે પણ વિકૃત.
હા, અને તે ઇવાનના વિચારોને પોતાની રીતે તોડી મરોડીને સમજે છે અને એના આધારે પિતાની હત્યા કરી નાખે છે. અને આખો દોષ કોના પર? દિમિત્રી પર.
એની કબૂલાત પણ કેવી ભયાનક છે, એમાં પસ્તાવો નથી. એ તો જાણે ઇવાન પર બૌદ્ધિક જીત મેળવી રહ્યો હોય એવો ભાવ છે. અને અંતે આત્મહત્યા. સ્મેરદ્યાકોવ એટલે જાણે નિહિલવાદનું, શૂન્યતાનું પ્રતીક. જ્યાં ભગવાન નથી, પ્રેમ નથી, કશો અર્થ નથી, ત્યાં છેલ્લે આવો જ વિનાશ આવે.
આ બધા પુરુષોની દુનિયામાં બે સ્ત્રીઓ પણ બહુ મહત્વની છે, ગ્રુશેન્કા અને કેટેરિના.
ગ્રુશેન્કા શરૂઆતમાં તો એકદમ મોહક પણ ખતરનાક લાગે, જાણે બધાને ફસાવતી હોય, પણ ધીરે ધીરે સમજાય છે કે એની અંદર પણ ઊંડી પીડા છે અને ગૌરવ પણ છે. દિમિત્રી માટેનો એનો પ્રેમ છે ને, એ બંનેને બદલે છે.
હા, એ છેલ્લે દિમિત્રી સાથે સજા ભોગવવા સાઇબિરિયા જવા તૈયાર થાય છે. એ પ્રેમ હવે ખાલી આકર્ષણ નથી રહ્યો, એ ત્યાગ અને ઉદ્ધારનું રૂપ લઈ લે છે.
જ્યારે પેલી કેટેરિના ઇવાનોવના, દિમિત્રીની ભણેલી ગણેલી મંગેતર, એનું શું?
એનું અલગ છે. એ ગર્વિષ્ઠ છે. એનો પ્રેમ પણ જાણે બુદ્ધિમાંથી અને થોડો શહીદ થવાની વૃત્તિમાંથી આવે છે. પોતે કેટલી મહાન છે એ બતાવવા માંગે છે, એટલે જ ટ્રાયલમાં એની જુબાની એવી હોય છે જે દિમિત્રીને ફસાવી દે છે. એનો પ્રેમ સ્વાર્થી છે, ગ્રુશિંકાના પ્રેમથી સાવ જુદો.
તો આ બધા પાત્રો અને એમના સંઘર્ષો, એના દ્વારા દોસ્તરસ્કીએ કયા મોટા મુદ્દાઓ ઉઠાવે છે? પહેલું તો સ્પષ્ટ જ છે, શ્રદ્ધા વિરુદ્ધ શંકા, ઇવાનનો તર્ક અને જોઝીમા કે અલ્યોશાનો પ્રેમ ભર્યો વિશ્વાસ.
હા, અને નવલકથા એવું કહેતી લાગે છે કે સાચી શ્રદ્ધા એટલે શંકા હોય જ નહીં એવું નથી. શંકા તો હોય, પણ એની વચ્ચે પણ પ્રેમ અને સારા માર્ગે ચાલવાનું પસંદ કરવું એ શ્રદ્ધા છે. બુદ્ધિથી હારી જવા કરતાં હૃદયથી જીતવું.
બીજો મુદ્દો છે પેલો મુક્ત ઈચ્છા અને નૈતિક જવાબદારીનો. દોસ્તોયેવ્સ્કી માને છે કે માણસ પોતાની પસંદગી કરવા સ્વતંત્ર છે, પણ દરેક પસંદગીનું પરિણામ ભોગવવું પડે છે. ઇવાન એના વિચારોની જવાબદારીમાંથી ભાગી નથી શકતો.
અનુભવનો જવાબ આપે છે. જોસીમા કહે છે એમ, આપણે બધા એકબીજા માટે જવાબદાર છીએ. દિમિત્રીના સ્વપ્નમાં જે કરુણા જાગે છે એ, અને અલ્યોશા જે રીતે પ્રેમથી લોકોની સેવા કરે છે એ, દુઃખનો જવાબ દલીલબાજી નથી પણ કરુણા છે.
અને આ કરુણા અને સ્વીકૃતિમાંથી જ દુઃખ પણ શુદ્ધિકરણનું સાધન બની શકે, જેમ દિમિત્રીના કિસ્સામાં બને છે. પીડા એને બદલી નાખે છે, એક નવો માણસ બનાવે છે.
અને છેલ્લે પ્રેમ. કેવા કેવા રૂપ છે પ્રેમના આ નવલકથામાં. ફ્યોદોર પાવલોવિચનો સ્વાર્થી વિનાશક પ્રેમ, કેટરીનાનો ગર્વથી ભરેલો પોતાને જ જોતો પ્રેમ, દિમિત્રી અને ગ્રુશેન્કાનો શરૂઆતમાં આવેશી પણ પછી શુદ્ધ થતો પ્રેમ,
અને સર્વોચ્ચ કોને ગણાવ્યો છે,
અલ્યોશા અને જોસીમાનો પેલો સક્રિય પ્રેમ, નિસ્વાર્થ કરુણાથી ભરેલો અને ક્રિયામાં દેખાતો. નવલકથા સ્પષ્ટપણે એને જ સાચો પ્રેમ કહે છે.
જેમ જેમ વાર્તા આગળ વધે છે, દિમિત્રી પરનો કેસ મજબૂત થતો જાય છે, મુકદ્દમો શરૂ થાય છે, અને એ આખી પ્રક્રિયા જાણે કાયદા અને ન્યાય વ્યવસ્થા પર એક કટાક્ષ છે. વકીલો સત્ય શોધવાને બદલે પોતપોતાની હોશિયારી બતાવવામાં પડ્યા છે. મનોવિજ્ઞાનની થિયરીઓનો ઉપયોગ કરીને સાચા ખોટાનું ચિત્ર બનાવે છે.
અને એ જ વખતે ઇવાન અંદરથી ભાંગી ગયેલો, અપરાધભાવથી પીડાતો કોર્ટમાં ધસી આવે છે. કહેવા માંગે છે કે હત્યારો સ્મેરધ્યાકોવ છે, પણ કોઈ એની વાત માનતું નથી. એની હાલત જ એવી હોય છે કે બધા એને પાગલ સમજે છે. બુદ્ધિનો કેવો કરુણ અંજામ.
અને છેલ્લો ફટકો મારે છે કેટેરીના. દિમિત્રીનો એક જૂનો પત્ર રજૂ કરે છે, જેમાં ગુસ્સામાં એણે લખ્યું હતું કે હું પિતાને મારી નાખીશ. બસ આ પુરાવો નિર્ણાયક બની રહે છે, અને દિમિત્રીને સજા થાય છે સાયબરિયાની કેદ. ન્યાયનો જાણે પરાજય થાય છે.
કાયદાની દ્રષ્ટિએ તો પરાજય જ, પણ નવલકથા અહીં પૂરી નથી થતી. દોસ્તોયેવ્સ્કી આપણને એકદમ અલગ જગ્યાએ લઈ જાય છે. છેલ્લા દૃશ્યોમાં ફોકસ અલ્યોશા અને પેલા સ્કૂલના બાળકો પર છે.
હા, પેલો છોકરો ઇલ્યુશેચકા જે બીમાર હતો, એ મૃત્યુ પામે છે. એના અંતિમ સંસ્કાર પછી અલ્યોશા બધા બાળકોને એક પથ્થર પાસે ભેગા કરે છે,
અને ત્યાં એ જે વાત કરે છે એ કદાચ આખી નવલકથાનો નિચોડ છે. એ બાળકોને કહે છે કે જીવનમાં હંમેશા દયાળુ રહેજો, પ્રામાણિક રહેજો, એકબીજાને યાદ રાખજો, અને ખાસ કરીને આ ક્ષણ ઇલ્યુશાની યાદ, જે પણ સારું સુંદર અનુભવ્યું હોય એને ક્યારેય ભૂલતા નહીં.
કેમ, શું ફાયદો એ યાદ રાખવાનો?
કારણ કે આવી સારી યાદો ભલે એક જ હોય, એ જીવનભર આપણને સાચવી શકે છે, મુશ્કેલીઓમાં રસ્તો બતાવી શકે છે, એ આપણને ખરાબ કામ કરતા રોકી શકે છે.
આ બહુ આશાસ્પદ અંત છે. ભલે દુનિયામાં ગમે તેટલું દુઃખ, અન્યાય, શંકા હોય, પણ પ્રેમ, કરુણા, સંબંધો અને સારી યાદો, એનાથી માણસ ટકી શકે છે. અને ભવિષ્ય તો આવનારી પેઢીના હાથમાં છે.
દે છે, બૌદ્ધિક રીતે પડકાર ફેંકે છે. પાત્રોના દુઃખમાં આપણે પણ જાણે ડૂબી જઈએ છીએ.
હા, પણ અંતે એક ઊંડો અનુભવ રહી જાય છે, જે આપણને જીવનના મૂળભૂત સવાલો પર ફરી વિચારવા મજબૂર કરે છે.
કોઈ તૈયાર જવાબો નથી મળતા, પણ આપણી પોતાની માન્યતાઓ, આપણી શ્રદ્ધા અને શંકા, આપણો પ્રેમ અને ડર, એ બધાનો સામનો કરવાની હિંમત મળે છે.
એટલે જ કદાચ દોસ્તોયેવ્સ્કીએ કહ્યું હતું કે માણસનું હૃદય એક યુદ્ધભૂમિ છે, જ્યાં ભગવાન અને શેતાન સતત લડતા રહે છે.
અને એ યુદ્ધમાં ગમે તેટલું અંધારું હોય, કરુણા અને સક્રિય પ્રેમનો એક નાનકડો દીવો પણ રસ્તો બતાવી શકે છે. નહીં,
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.